નવ વર્ષની અંદર આપણે ઘણા નવા નિર્ણયો કરીએ છીએ, નવા વિચારો કરીએ છીએ, ઘણા તો નવી ગાડીઓ અને નવા ઘર પણ લે છે, અને આ બધું જ નવું હોવું જોઈએ એવું આપણને લાગે છે. અને જ્યારે આ યોહાન જ્યારે પ્રકટીકરણ લખતો હતો અને ઈશ્વર તેની સાથે વાત કરતો હતો અને એ 21મા ચેપ્ટરમાં આવે છે ત્યારે કહે છે નવું આકાશ તથા નવી પૃથ્વી. નવું આકાશ તથા નવી પૃથ્વી એ કહે છે મેં પૃથ્વી પર જોયા. હું જ્યારે વિચાર કરતો હતો કે ઈશ્વરે આ પ્રથમવાર આ નવા આકાશની વાત કરી, પ્રભુ નવું બનાવવા માગતો હતો, અને નોવાના સમયમાં નૂહના સમયમાં જે બન્યું એથી શું થયું કે તે જીન અને ડીએનએ હતા, એ જીન અને ડીએનએ એના એ જ રહ્યા. અને લગભગ હું એમ માનું કે નોવાનો સમય 2-3 વર્ષનો હોય ને ત્યાર પછી આ બીજા 5-7 હજારમાં તેના કરતાં પણ આ દુનિયાની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે. લોકો કહે છે નૂહના વખતમાં જેટલું ભૂંડું કરતા હતા એથી પણ શેષ ભૂંડું આપણે આ દુનિયાની અંદર જોઈએ છીએ. મને એક વાત યાદ આવે છે, બહુ વર્ષો પહેલાં મેં સાંભળેલી, કદાચ એને મારી ભૂલ ના થતી હોય તો હરીશભાઈના મોડે. અને એક નાનું ગામ હતું અને ગામની અંદર બહુ જ થોડા માણસો રહેતા હતા. અને કહે છે એક માણસની પાસે પાંદરું ને એમાં પોપટ હતો, એ ચર્ચમાં જાય ત્યારે પોપટ લઈ જાય, અને જ્યારે શુક્રવારે બારમાં જાય ત્યારે પણ એ પોપટ લઈ જાય. અને આ પોપટ એક જ વસ્તુ બોલે, ડિફરન્ટ પ્લેસ સેમ પીપલ, એના એ જ લોકો છે, ફક્ત જગ્યા નવી છે. નૂહના વખતમાં જે થયું હતું એ જ આજે પણ આપણે જોવા માગીએ છીએ. અને પ્રભુ નવું આકાશ તથા નવી પૃથ્વી જોવે છે, અને પ્રભુ નવું પવિત્ર યરુસાલેમ અને કન્યા, નવી કન્યા જે શણગારેલી હોય કે જેના કપડાં પર ડાઘ કે કરચલી ન હોય, એ બધું એ નવું જુએ છે. ત્યાં આગળ નવી એદનવાડી જુએ છે અને કહે છે નવી એદનવાડીની અંદર લોકો પ્રભુ સાથે વાતો કરે છે. કહે છે પ્રભુ આદમ અને હવાને જે રીતે ત્યાં આગળ રાખતો હતો એમ કહે છે એની આંખોની અંદર એક પણ આંસુ ન હતું, તેમના બધા જ આંસુ એ લૂછી લેતો હતો. ત્યાં રુદન ન હતું, દુઃખ ન હતું, અને ત્યાં આગળ મરણ એ કંઈ જ હતું નહીં. પણ ત્યાં આગળ એક વસ્તુ હતી અને આ યોહાન જુએ છે, અને એ તો એ કે ત્યાં આગળ પહેલો આદમ અને છેલ્લો આદમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ જુએ છે. અને બીજું જે ત્યાં આગળ જુએ છે એ જે જૂનું છે જેને બદલાવવામાં આવ્યું નથી, એ તો તમે 8મી કલમમાં તમે જુઓ તો ત્યાં કહે છે, પણ ભીકણો, અવિશ્વાસ્યો, ભ્રષ્ટ થયેલાઓ, ખૂનીઓ, વિભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સગડા જૂઠાઓનો ભાગ અગ્નિ તથા અંધકની બનનારી ખાઈમાં છે, એ બીજું મરણ છે. બધું ઘણું બધું નવું જોયું, પણ આ વસ્તુ એણે એ જ જોઈ કે જે સતાન એના તેના દુઃખોને માટે આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી હતી એ જ વસ્તુ ત્યાં આગળ બતાવે છે. આદમ એ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ ત્યાં વળી બદલાતો નથી. અમે તમે થોડી મિનિટ તમે વિચાર કરો કે આ જગ્યા જ્યારે નવું આકાશ અને નવી પૃથ્વી અને નવું યરુસાલેમ હશે ત્યારે ત્યાં આગળ કેટલો બધો આનંદ હશે. જે આનંદ યહોવા બાપને આદમ અને હવાની સાથે હતો એ આનંદ તમને અને મને થશે. પણ આ જે દર્શન એ જુએ છે એ દર્શન તો લગભગ એમ કહેવાય કે પૃથ્વીના અંત ભાગમાં છે, પણ એ પહેલાં આપણે એ કરવાની જરૂર છે કે આપણે નવા બનીએ. આપણે નવા થવાની જરૂર છે. અને પાઉલ બહુ અજાયબ રીતે ટાંગાડી બીજો કોરંથી 5:17 કહે છે, એ માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે. આ તો પાઉલની સાક્ષી હતી દમસ્કના રોડ પર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને દર્શન દીધું. તે પહેલાંનું એનું જીવન એ નિહાળે છે. એ કહે છે યહૂદીઓને મારતો હતો, સભાસ્થાનમાં જઈને તેને પકડતો હતો, જેલમાં નાખતો હતો અને મારી નાખતો હતો. એનું પહેલાંનું જીવન હતું. પણ જ્યારે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ થઈ અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આને લાત મારવી એ કઠણ છે અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં આગળ સ્વીકાર કર્યો, એનું નવું જીવન છે. મંડળી, આપણા દાનો, આપણા સારા કામો આપણી પ્રભુ તરફની લાગણી એ કંઈ જ આપણને ખ્રિસ્તમાં નવા બનાવનાર નથી. જો ખ્રિસ્તમાં નવું બનવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો. અને આજે એક એવો દિવસ ઈશ્વરે તમને અને મને આપ્યો છે કે જે દિવસ આપણે યાદ રાખી શકીએ કે તે દિવસે આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોય અને નવો જન્મની ખાતરી તમારે મેળવવી હોય તો ત્યાં આગળ પિત્તર આ પ્રમાણે કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. પહેલો યોહાન 1:9 કહે છે, જો તમે તમારા પાપ કબૂલ કરો તો તે તમારા પાપ માફ કરવાને અને દરેક અન્યાયથી શુદ્ધ કરવાને શક્તિશાળી છે. એનામાં એ પરાક્રમ છે, એનામાં એ ગુણ છે કે આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણને માફ કરે છે. માર્ક 10:45 કહે છે, માણસનો દીકરો સેવા કરવાને નહીં પણ સેવા કરવાને માટે આવ્યો છે. જો તમે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે તો ખ્રિસ્તના જેમ તમે નમ્રતા ગ્રહણ કરો, એ બહુ જ અગત્યનું છે. હચકેલ પ્રબોધક એનો 36 અને 25:27 આ પ્રમાણે કહે છે, બહુ જ અજાયબ જેવી ખાતરી આ પણ જેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો છે તેના માટે એ આપે છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાં પાષણમય જે હૃદય છે તેને દૂર કરીને હું તમને માંસનું હૃદય આપીશ. ઈશ્વર ટ્રાન્સપ્લાન્ટ કરવાની માગે છે, તમારું હૃદય કાઢી અને એ ફેંકી દેવા માગે છે અને નવું હૃદય જે માંસનું હૃદય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું હૃદય છે એ આપવા માગે છે. ફક્ત તમારી હા એને જરૂર છે. યર્મિયા પ્રબોધક બહુ સરસ કહે છે કે તમારા માટે 2023 જે મારા વિચારો છે એ બહુ જ ઉત્તમ વિચારો છે. અને કહે છે એ તમને નુકસાન કરવા માટે નહીં પણ તમને શાંતિને લગતા છે. આ પ્રમાણે કહે છે, યહોવા કહે છે કે એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે, વિપત્તિને માટે નહીં પણ શાંતિને લગતા છે. પ્રભુ તમને અને મને આ તેના નવા હૃદય અને નવું જીવન આપવા માગે છે. પણ એ પહેલાં આપણે કંઈક કરવાની જરૂર છે. આપણે નવા વર્ષમાં બેસતા પહેલાં આપણામાં જો કોઈ ભૂંડાય હોય, આપણામાં જો કંઈક અદેખાય હોય, આપણામાં જો કંઈક કુસંપ હોય, જો કંઈ લોભ હોય તો એ સગડું આપણે એને મૂકી દેવાનું છે. અને પાઉલ બહુ જ અજાયબ જેવી વાત ત્યાં આગળ લખે છે અને કહે છે, ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ કરું છું એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની તરફ આગળ દસું છું. પાઉલ એ યહૂદીનો ડોક્ટર હતો, એ કહે છે નિષ્ણાત, જે યહૂદી ધર્મના જે પુસ્તક હતા એનો એ નિષ્ણાત હતો. અને જ્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તો કહે છે એણે પોતાનું જે જીવન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ રાખ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના મહિમાને માટે તેણે સ્વીકાર કર્યો. મારું નવા વર્ષનું ભાષણ એ આથી કંઈ જુદું છે, આ તો ફક્ત એની પૂર્વ તૈયારીઓ હતી. પણ જે હું તમને કહેવા માગું છું એ છે કે એન્ટર ઇન ન્યૂ યર વિધાઉટ ફિયર, એન્ટર ઇન ટુ ન્યૂ યર વિધાઉટ ફિયર, બીક વગર નવા વર્ષની અંદર પ્રવેશ કરો. દિનકર ભાઈનું ફરી ગયું છે એવું લાગે છે, ફિસ્કલ યરની ક્લિપ થઈ છે, કોમોડિટીની પ્રાઇસ ગોઈંગ અપ એન્ડ અપ. આવતા વર્ષે તમે $8 ગેલન દૂધ મળે તો નવાઈ ના પાપશો. હડતાલ કહે છે, ડોકની હડતાલ પડવાની છે આ વર્ષે, અને કહે છે દુકાનોની અંદર તમારે જે જોઈએ એ મળશે નહીં, અને મળશે તો એની પ્રાઇસ બહુ જ આપવી પડશે. અનએમ્પ્લોયમેન્ટ વધી જાય છે, લે ઓફ મળે છે, બેંક કોલેપ્સ થઈ રહી છે, સેન્ડી જેવા તોફાનો આપણે જોઈએ છીએ, ધરતીકંપ અને વોલ્કેનો આપણે વારંવાર જોઈએ છીએ, સીરિયા, ઈરાન અને કોરિયા એ લોંગ રેન્જ મિસાઇલ તૈયાર કરી રહ્યું છે. અને સીરિયા અને ઈરાન એ કહે છે કેમિકલ વેપન અથવા તો બાયોલોજીકલ વેપન, કે જેમ જયંતિભાઈએ કહ્યું હતું કે નાખશે તમારી આંખો અંદર ઉતરી જશે, તમારી ચામડી ઉતરી જશે, તમે એવા ને એવા ત્યાં આગળ ખલાસ થઈ જશો. આ વેપન આ સીરિયા બનાવી રહ્યું છે, ઈરાન બનાવી રહ્યું છે. કુટુંબને શેતાન તોડી નાખે છે. કેટલા બધા કુટુંબો એ આનંદથી જીવવા માગે છે પણ શેતાન એ કુટુંબને તોડી નાખે છે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તેમની સાથે પ્રભુનો આત્મા તેઓને ભીક વગર નવા વર્ષમાં લઈ જાય છે. આ બધું જ છે, આ બધી જ મુશ્કેલીઓ છે, બધું જ આપણે સહન કરવાનું છે. પણ જો તમારો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંબંધ સાથે છે, તમે એની સાથે એના સંબંધમાં જોડાયા છો, તો પ્રભુના વચનો બહુ અજાયબ રીતે તમને આશ્વાસન આપે છે અને બીક વગર તમને નવા વર્ષમાં પ્રવેશ કરાવે છે. યશાયા 41:10 આ પ્રમાણે કહે છે, તું ભીષ્મા, કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. ઈશ્વર તમને અને મને તેના ન્યાયના જમણા હાથથી પકડી રાખવા માગે છે. અને એ જ વસ્તુ યશાયા 43:1-3 અંદર આ પ્રમાણે કહે છે, પણ હવે હે યાકૂબ, તારો ઉત્પન્ન કરતા યહોવા કહે છે, હે ઇસ્રાયલ, તારો બનાવનાર એવું કહે છે, તું ભીષ્મા અને મને મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવે છે, તું મારો છે, તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તે તને આંચ આવવા દેશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. પ્રભુ યહોવા બાપ તમને અને મને આ અભય વચન આપે છે. હેબ્રીઓનો લેખક આ પ્રમાણે કહે છે, હું તમને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં, માણસ મને શું કરનાર છે. કશાની ચિંતા ન કરો. ત્યાં ગાડી ફિલિપ્પીઓને પત્ર લખતા આ પ્રમાણે કહે છે, જો ફિલિપ્પીઓનો પત્ર તેનો 4 અને 6-7 કલમ હરીશભાઈ વાંચશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયની અને મારા હૃદયની સંભાળ રાખવા માટે એ આપણને અભય વચન આપે છે. ફક્ત આપણે તેની પાસે જઈને પ્રાર્થનામાં માગવાનું છે. 4 બાબતો હું તમને નવા વર્ષની અંદર બેસતા જણાવીશ. સૌથી પહેલાં તો એ છે કોન્ટેન્ટમેન્ટ ઓફ હિઝ પ્રોવિઝન, સંતોષી જીવન. અને બહુ જ સરસ ગુજરાતીમાં કહેવામાં આવે છે કે સંતોષી નર સદા સુખી. સંતોષી હોય પછી ભલે ને ઘરમાં કશું જ ન હોય પણ એ આનંદથી જીવી શકે છે. પણ સંતોષ લાવવા માટે પ્રભુના વચનો શું કહે છે? જો 1 તિમોથી 6:6-7 કલમ વાંચશો. પહેલો તિમોથી 6:6-7. બે કલમો છે. રાઈટ, પ્રભુએ જે આપ્યું છે તેનાથી આપણે સંતોષી રહેવાનું શીખવીએ. એકવાર ટેડ ટર્નર કોઈને વાત કરતો હતો કે આઈ એમ લૂઝર, હું કહે છે પોતાની જાતને બહુ હલકો ગણું છું. અને પેલા ભાઈએ પૂછ્યું કે તને શું મુશ્કેલી છે, તારી પાસે $10 બિલિયન છે? તારે કે મારી પાસે $10 બિલિયન છે પણ બિલ ગેટની પાસે $100 બિલિયન છે, એટલે હું સંતોષી નથી. વાલાઓ, તમે $10 બિલિયન વાપરો ને તોય આ જગવન પૂરું થાય ત્યાં સુધી તમે એને ખર્ચ કરી શકવા નથી. સંતોષી રહેવાની બહુ જ જરૂર છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે દુનિયાની લડાઈઓ જીતીને એ પાછો આવતો હતો, અને એ પાછો આવતો હતો ત્યારે કહે છે એ માંદો પડ્યો, અને જ્યારે માંદો પડ્યો અને એને લાગ્યું કે હવે જીવવાની કોઈ આશા નથી, ત્યારે એણે કહ્યું કે મારી 3 ઈચ્છાઓ, અંતિમ વિશેષ. મરતા પહેલાં ઈચ્છાઓ હોવી બહુ જરૂરી છે. મારા બાપાની ઈચ્છા હતી પણ મારા બાપા મરી ગયા પછી હવે પછી ઈચ્છાઓ વાંચી, એટલે કશું કામ આવ્યું નહીં. શું પણ જો તમે ઈચ્છાઓ હોય, તમારી તમારી વિશ હોય તો મહેરબાની કરીને તમે તમારા સગાઓને જણાવો. અને આ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એણે એના સુબાઓને લોકોને બોલાવ્યા અને કહ્યું કે મારી 3 ઈચ્છાઓ છે, કે છે, અને આ 3 ઈચ્છાઓ તમે પાળો એ મારી બહુ જ ખાસ તમને નમ્ર વિનંતી છે. તો કહે છે બોલો તમારી શી કહે છે આ વિશિષ્ટ છે. કહે છે પહેલી વિશ કે મારું જે કોફિન છે, મારું જે કોફિન છે એ ડૉક્ટરો ઉચકી અને મારા ઘરથી કબ્રસ્તાન સુધી લઈ જાય. નો ડાઉટ, પણ કોઈ હશે જયંતિભાઈ જેવા પૂછી નાખ્યું, કેમ ભાઈ કેમ ભાઈ ડૉક્ટરો કેમ લઈ જાય, બીજા કોઈ કેમ ના લઈ જાય? તારે કહે છે એનું એ કારણ છે કે જીવનની દોરી એ પ્રભુની પાસે છે. તમે ગીતશાસ્ત્ર અને 39મો અધ્યાય અને 4થી કલમ વાંચશો, ગીતશાસ્ત્ર 39 ને 4થી કલમ. અને આ વસ્તુ છે કે આપણને આપણું મરણ ક્યારે થશે એની આપણને કદી જ ખબર નથી, એ ઈશ્વરના હાથમાં છે. અને કોઈ ડૉક્ટર કે કોઈ વૈદ્ય તમને લાંબુ આયુષ્ય આપી શકવાનું નથી. અને બીજી કે જે મારી ઈચ્છા એ છે કે મારા કોફિનનો જે માર્ગ છે મારા સ્થાનથી તે કબ્રસ્તાન સુધી, ત્યાં ગાડી કહે છે સોનું પાથર જો, રૂપું પાથર જો, ચાંદી પાથર જો, અને કહે છે જેટલા પૈસા હોય તે પણ ત્યાં ગાડી પાથર જો. તારે કહે છે કેમ? તારે કહે છે હું એક કોફિનમાં બેઠો છું, તેલો છું, અને એ પૈસા છે પણ એ મને કંઈ કહે છે હું જોઈ શકતો નથી. એ કહે છે લોકોના ફક્ત તળે છુંદાય છે. અને ત્રીજી એના આખરી ઈચ્છા તો કહે છે મારા બંને હાથ એ કોફીની બહાર રાખશો. અને એનું કારણ ત્યારે કહે છે કે લોકો જાણે કે હું આ જગતમાં કંઈ લાવ્યો નથી અને કંઈ લઈ જનાર નથી. અયુબ એ જ કહે છે તેના પહેલા અધ્યાયની અંદર કે હું આ જગતમાં કશું જ લાવ્યો નથી અને હું જઈશ ત્યારે કંઈ જ લઈ જવાનો નથી. માર્થીને લખેલી સુવાર્તા અને તેનો 25 અને એનો તેનો 6ઠો અધ્યાય અને 25-34મી કલમ કોઈ વાંચશે? માર્થીને લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સુંદર વાત ત્યાં આગળ કહે છે કે ચિંતા ન કરો, આકાશના પક્ષીઓને જુઓ, ખેતરના લીલીને જુઓ, ઘાસને જુઓ, એ કાલે ખલાસી જવાના છે. પણ કહે છે સુલેમાન રાજાના રાજાએ પણ એવા સુંદર કપડાં પહેર્યા નથી અને કાગડા કદી ભૂખે મરતા નથી, એમની પાસે કોઈ સ્ટોરેજ નથી. ચિંતા ન કરો. અને પ્રભુનો સેવક પાઉલ ફિલિપીઓને લખતા આ પ્રમાણે કહે છે મારો દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ ઈસ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. તમને એક ખાતરી પ્રભુ આપે છે કે તમારે જેવી જરૂર હશે એવી જરૂર પ્રભુ તમને આપવાના છે. બીજો મુદ્દો હું લઉં છું કમ્પેનિયનશીપ ઓફ હિસ પ્રેઝન્સ. તમે નવા વર્ષમાં જાઓ ત્યારે પ્રભુ તમારી સાથે આવે એ બહુ જ અગત્યની છે. અને જ્યારે પ્રભુ તમારી સાથે આવે ત્યારે તમારે એ વાત યાદ રાખવાની છે કે તમે શુદ્ધ અને પવિત્ર હોવા જરૂરી છે. પણ તમે જુઓ તો જૂના કરારમાં કહે છે મૂસા એ કહે છે મૂસા ત્યાં આગળ કહે છે કે પ્રભુને ત્યાં આગળ મુલાકાત મંડપની આગળ ઊભેલો જુએ છે, સોરી મુલાકાત પણ મેઘસ્તંભને જુએ છે, પ્રભુ તેની સાથે વાત કરે છે અને કહે છે કે હું મારા દૂતને તમારી આગળ મોકલીશ. અને મારો દૂત તમારી આગળ જશે. એનું કારણ શું? કહે છે, જો હું તમારી મધ્ય એક પળ પર ચાલું તો હું તમારો સંહાર કરી નાખીશ, કારણ કે તમે હઠીલ અને ઈડિયટ પ્રજા છો. પ્રભુ યહોવા બાપના શબ્દો આ ઇસ્રાયલ પ્રજાના માટે હતા. પણ ત્યાં આગળ તમે જુઓ તો મૂસા પણ જાય એવો નથી. મૂસા પણ બરાબર પકડી રાખે છે કે પ્રભુ જો તારી સમક્ષ તમારી સાથે ના આવે તો મને અહીંથી લઈ ના જઈશ. કારણ કે મૂસાને બીક હતી કે પ્રભુની સમક્ષતા ન હોય તો આપણે ત્યાં આગળ જઈ શકતા નથી. પ્રભુની સમક્ષતા અને પ્રભુના પહાડ પર ચડવા માટે ગીતશાસ્ત્રી આ પ્રમાણે કહે છે કે તેના હાથ શુદ્ધ છે અને તેનું હૃદય નિર્મળ છે. તેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જૂઠા સોગંદ ખાઈને ખાધા નથી. તે જ આ નવા વર્ષમાં પ્રવેશ કરી શકશે. અને યહોશુઆને જુઓ, અને યહોશુઆ જ્યારે મૂસા કનાન દેશમાં લઈ જવાને માટે તૈયાર હતો ઇસ્રાયલ પ્રજાને, અને યહોશુઆ અને કેલબ વગર મૂસા સાથે તાંગડી બધાનો સંહાર થયો, અને પ્રભુ યહોવા યહોશુઆને કહે છે કે તું હું તારી સાથે છું જ્યાં મૂસાની સાથે હતો એ. પણ એક કામ કરજે, જ્યારે તમે યર્દન પાર કરીને યરૂખો જવા માગો ત્યારે કહે છે તમે પોતાને શુદ્ધ કરજો, અને ત્યાં આગળ કહે છે માણસો મોકલીને લોકોને શુદ્ધ કરવાનું કહે છે. અને ત્યાં આગળ કહે છે કે જે આ જે પ્રભુનો કરારકોષ છે એ કરારકોષથી 2000 હાથ દૂર રહેજો, કારણ કે એ પવિત્ર છે. અને કહે છે કે જ્યારે યાજકોએ આ યર્દન નદીમાં પોતાના પગ મૂક્યા ત્યારે ત્યાં ગાડી કહે છે આ યર્દનના પાણી એક બાજુ હઠલાઈ ગયા, અને ઇસ્રાયલ લોકો ત્યાં ગાડી આ ખોરી ભૂમિમાં ચાલીને યરૂખો પહોંચ્યા. ફક્ત યરૂખો પહોંચ્યા એટલું જ નહીં, પણ યરૂખોમાં જે કોટ હતો લોકો બીક ના માર્યા, કોટ બંધ કરીને અંદર ઘૂસાઈ ગયા હતા. અને યહોવા બાપે કહ્યું કે મારું સામર્થ્ય તમે જોશો, અને ત્યાં કહ્યું કે 7 દિવસ તમે એની પ્રદક્ષિણા કરો, અને 7મા દિવસે એ કોટ પડી જશે. અને તે કોટ ત્યાં પડી ગયો, અને પ્રભુ આ યરૂખો એ ઇસ્રાયલ લોકોને આપ્યો. શુદ્ધતા બહુ જ જરૂર છે. તમે યહોશુઆના 7મા અધ્યાયમાં જાઓ અને ત્યાં આગળ જુઓ કે એક નાનું ગામ આય ત્યાં આગળ એ જવા માગે છે, તેમને જીતવા માગે છે, ઈશ્વરની એ પાસે એ દોરવણી માગતો નથી. લોકોને મોકલે છે, જાઓ અને જુઓ. આપણે લોકો કહે છે કે બહુ માણસની જરૂર નથી, 2000 બસ છે. એવું હશે કહે છે તમે 2000 કહો છો, હું 3000 મોકલું છું. 3000 માણસ ત્યાં આગળ મોકલ્યા, પણ ત્યાં આગળ શુદ્ધતા નથી. યહુદાના ખૂનનો વખાયા, તેણે પાપ કર્યું હતું, તેણે ચોરી કરી હતી, અને એને લઈને ત્યાં આગળ તેઓ નાશ પામ્યા. 36 માણસો ત્યાં આગળ મૃત્યુ પામ્યા, કારણ કે ઈશ્વરની ધોરણી વગર તેઓ જતા હતા. ઈશ્વરની ધોરણી એ આપણા માટે બહુ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ, કોન્ફિડન્સ ઇન હિસ પ્રોમિસ. ઈશ્વરે જે આપણને પ્રોમિસ આપ્યા છે, વચનો આપ્યા છે, તેને આપણે ખાતરીથી મેળવી લઈએ. 365 આ પ્રોમિસ ઈશ્વરે આપણને આપ્યા છે. દરેક દિવસે એક એક પ્રોમિસ તમે ઈશ્વરની પાસે જાઓ અને એનો હક કરો, અને પ્રભુ તમને એ પ્રોમિસ આપશે. અને ત્યાં આગળ કહે છે કે ઇબ્રાહીમને જ્યારે ઈશ્વરે બોલાવ્યો અને એને કહ્યું કે હું તને આશીર્વાદ આપીશ, દૂધ અને રેલમ છેલ્લા વાળા દેશની અંદર હું તને લઈ જઈશ, અને ઈશ્વરે એ તેના વચનોની તેમણે ખાતરી આપી હતી તે તેણે પૂર્ણ કર્યા. 99 વર્ષનો કે છે સારા કે છે એને વચનનો દીકરો આપ્યો, હું તારા વંશજો સમુદ્રની રેતી કરતાં વધારે કરીશ. આજે દુનિયાની એકે એક જગ્યાએ તેના ઇસ્રાયેલ લોકો વસે છે, એ પ્રભુનું વચન છે. કોઈ વાત તમને મુશ્કેલી લાગે, મારે શું કરવું, 2013 વર્ષમાં હું જવું, મને બીક લાગે છે, પ્રભુની પાસે જાઓ અને પ્રભુ કહેશે, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. તમને કોઈ જાતની માંદગી આવે, મુશ્કેલી આવે, પ્રભુની પાસે જાઓ અને પ્રભુ કહેશે, હું તારી સાથે છું, પ્રભુ તમને અને મને દોરી જવા માગે છે. પ્રભુના વચનો એ અત્યાર સુધીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, જન્મ લેશે, આ દુનિયામાં તે દુઃખ સહન કરશે, એના વચનો પૂરા થયા છે. પ્રભુ કેવી રીતે મરણ પામશે એ વચન ત્યાં આગળ પૂરા કર્યા છે, અને પ્રભુ ફરીથી ઉઠવાના છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો પણ ત્યાં પૂર્ણ થયા છે. એક વચન બાકી છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અને મને લેવાને માટે ફરીથી આવનાર છે. હમણાં જ મેં કહ્યું, જયંતિભાઈ કહે છે મને એના ગભરાટ ખખરાટ સંભળાય છે, અને બહુ દૂર નથી, બહુ દૂર નથી, બહુ જ પાસે પ્રભુનું આવવું છે. ત્યારે આપણે આ તેના પ્રોમિસને યાદ કરીને આપણે તેની સમક્ષતા સ્વીકારીએ. ચોથું અને છેલ્લું જે વચન છે એ તે કોન્ફિડન્સ ઓફ હિઝ પ્રોટેક્શન. ફક્ત પ્રભુ તમને ત્યાં ગાડી એ પ્રોમિસ જ નથી આપતો, પણ એ પ્રોટેક્શન પણ આપે છે, તમારું રક્ષણ પણ પ્રભુ કરે છે. અને હું બાઇબલના વચનોની મારફતે તમને જણાવીશ કે પ્રભુ કેવી રીતે તમારું રક્ષણ કરે છે. ગીતશાસ્ત્ર 91મો અધ્યાય અને 1-3 ક્રમ જુઓ. આખું ગીતશાસ્ત્રનો 91મો અધ્યાય એ પ્રોટેક્શનને માટે છે. અને જ્યારે 1972ની અંદર મેં ભારત છોડ્યું ત્યારે મારા બાપાએ એ 91મું ગીત વાંચ્યું હતું અને પ્રાર્થના કરી હતી, અને એ મરી ગયા ત્યારે છેલ્લા વખતે હોસ્પિટલમાં તેમણે 91મું અધ્યાય વાંચી અને પ્રાર્થના કરાવી હતી. એમનો એ પ્રોટેક્શનનો દાવો એ મોટો હતો. ગીતશાસ્ત્ર 91 અને 1-3 કલમ. પ્રભુ તમારું અને મારું રક્ષણ કરવા માગે છે, આપણને એક કિલ્લાની અંદર સ્થાપિત કરવા માગે છે, અને ગમે તેવી મુશ્કેલીઓ હોય, પારધીના પાસથી, પારધીનું પાસ જો થતું હોય તો ઈશ્વર ત્યાં આગળ એને બંધ કરી દેશે, કારણ કે એ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 23:4 કલમમાં કહે છે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ ભૂંડાઈથી બેસ નહીં, કામ કે તું મારી સાથે છે. પ્રભુ તમારી અને મારી સાથે હોય, મરણની છાયાની ખીણમાં થઈને ચાલીએ તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે એ મરણની ખીણ પૂરી થતા સાથે જ આપણો નિવાસ સ્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. માટે જ ડેવિડ કોન્ફિડન્સથી કહે છે કે મને કોઈ ડર નથી. 1 પિત્તર તેનો 2 અધ્યાય અને 9 કલમમાં આ પ્રમાણે કહે છે, અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. યહૂદીઓ અંધકારમાં હતા, જે નિયમો હતા એ નિયમોની પાછળ તેઓ ફરતા હતા, અંધકારમાં તેઓ ચાલતા હતા, કોઈ અજવાળું હતું નહીં. ત્યારે ઈશ્વરે કહે છે પોતાના પુત્રને મોકલીને આપણને આ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. 2 સમુએલ જો કોઈની પાસે હોય તો વાંચજો, મેં બેન કરીને 2 સમુએલ તેનો 22મો અધ્યાય અને 3-4 કલમ.
મારો ઊંચો બુલંદ તથા મારો આશ્રય સ્થાન છે, એ મારા ત્રાતા તું મને જુલમમાંથી બચાવે છે. યહોવા જે સ્તુતિ પાત્ર છે તેને હું હાથ મારીશ, એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
આ પ્રાર્થના એ કે છે, પ્રભુને કરે છે અને પોતાને શત્રુના હાથમાંથી એ છૂટવા માગે છે. 138મો ગીત અને તેની 7મી કલમ આ પ્રમાણે કહે છે, જો મારે સંકટમાં ચાલવું પડશે તો પણ તું મને જીવાડશે. મારા શત્રુઓના ક્રોધની સામે તું મારો હાથ લાંબો કરશે. પ્રભુ તમારા દુશ્મનોની સાથે એનો હાથ લાંબો કરીને તમને છોડાવી લેશે. એ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 46:1 આ પ્રમાણે કહે છે, દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. તમારે જ્યારે જ્યારે જરૂર પડે 911 કરવાની જરૂર નથી, ઘૂંટડે પડીને પ્રાર્થના કરો અને પ્રભુ તમને રક્ષણ આપશે અને એની ખાતરીદાયક વચનો છે. યશાયા 43:1-3 ફરીથી આપણે જોઈએ. પ્રભુ તમારી અને મારી આ નવા વર્ષની અંદર 2003ની અંદર જ્યારે આ દોરી લાવ્યો છે, ત્યારે આપણે આ પ્રોટેક્શનને માટે આ તેની પાસે આપણે આવીએ કે આપણને તે મદદ કરે. નવા વર્ષમાં પ્રસ્તા દેવની વાણી સાંભળીએ. દેવ શું કહેવા માગે છે સવારે અને સાંજે પ્રભુના વચનો તરફ આપણે જોઈએ અને ત્યાં આગળ પ્રભુ તમને અને મને બહુ જ અજાયબ દેવીથી ત્યાં આગળ દોરવણી આપે છે. લુક 10:27 અંદર આ પ્રમાણે કહે છે, તેણે ઉત્તર આપ્યો કે મારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા પૂરા મનથી પ્રેમ રાખો અને જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નવા ખરાની અંદર તમારા અને મારા માટે એ સૌથી મોટી આજ્ઞા છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ આ નવા વર્ષની અંદર તેના વચનોની મારફતે કે જે વચનો દીવારૂપ છે એ વચનો આપણને સમજાવે અને એ વચનોની મારફતે આપણે પ્રકાશમાં ચાલીએ કે જેથી કરીને આપણે કોઈ પણ ભૂંડાઈ લાગે નહીં. પ્રભુના વચનો એ તમને અને મને એ આગળ દોરી જાય છે. નમ્ર થઈએ, પ્રેમ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. પ્રભુ તમને 2013 સાલની અંદર આ એના વચનોની મારફતે દોરી જાય અને તે તમને પુષ્કળ આશીર્વાદ આપે અને પ્રભુ તમારું રક્ષણ કરે અને તમે કશાની ચિંતા ન કરો, કારણ કે પ્રભુ પાસે છે. પ્રભુ આપણને લેવાને માટે જલ્દી આવવાના છે એ આશામાં આપણે જીવીએ. આપણે ઊભા થઈએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, અમે તારો આભાર માનીએ છીએ. 2013ની સાલમાં પવિત્રતા તે અમને પ્રવેશ કરાવ્યો છે. અને પવિત્ર પિતા, અમે જોઈએ છીએ કે આ દુનિયામાં હજુ પણ હેરોદનું જે સ્પિરિટ છે એ વહેતું છે. અને મેં થોડા વખત પહેલાં જ જોયું કે ન્યૂ ટાઉનની અંદર 20 બાળકોને મારી નાખ્યા. શેતાન એ દુનિયાનો નાશ કરવા માટે તત્પર છે, કારણ કે તારું આવવું નજીક છે. અમારું 2013 સાલ એ પવિત્ર પિતા એ સ્તંભ તરીકે બની શકે એ માટે અમે તારી પ્રાર્થના કરીએ છીએ. અમે અમારા જીવનો તને આપીએ છીએ. અમારા જીવન તું તારા હાથે કરીને તેને બાંધ. અને પવિત્ર પિતા જે વચન તેમને આપ્યા છે તે વચન પર વિશ્વાસ કરવાને માટે તું અમારી મદદ કર. પવિત્ર પિતા, તું અમને આ નવા વર્ષમાં લઈ આવ્યો છે. બાપ, તું અમને આશીર્વાદ કર, સંભાળ, પ્રોટેક્ટ કર. અને બાપ, તું અમારી સાથે રહે અને અમે તારો આભાર માનીએ છીએ. તારા બાળકોનો કે જેઓએ આ સાંભળ્યું છે તેમને બાપ હું અભિનંદન આપું છું. આજે તેઓ તારી ગમ ફરે એવું કૃપા કરીને થવા દેજે. પવિત્ર પિતા, અમે આ સગળું માગીએ છીએ કે જેણે અમને પ્રાર્થના કરતાં શીખ્યું છે. ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આ તમને આપો. જેમ અમે મારા ઋણોને માફ કર્યા છે તેમ તમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી મારો છૂટો કર. કેમ કે રાજ્ય તા પરાક્રમ તા મહિમા સર્વકાળ સુધી છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી પર અને તેના લોકોની ઉપર 2013 સાલમાં સદાકાળ સુધી હોજો. અને પ્રભુના બાળકો કે આમેન, નામેન, આમેન, નામેન, આમેન, નામેન.